सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा सदसदृशशोभाक्षियुगल कृपापारावा श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ते जयति सहि नारायण भवसंभव भीति भेदनं सुख संपद करुणानिकेतनं व्रतदान तपक्रिया फलं सहजानंद गुरुं भजे सदा। हे अंतर्यामी सुख धाम प्यारा प्रभु पूरण काम तव कृपा विना कदि थाय नहीं वाला जी तुम्हारा केवल प्रीति तुझ मा करार बीजे दे जे अमने वैराग्य तारी मूर्ति बिना बीजो सर्वे लागे भर भरती आगे सुख हरि एक तुझ छो तू छो केवल आनंद रूप हे अनंत ब्रह्मांड ना भूप हमने करो तदरूप। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय नमो नमः। भजन स्वामी महाराज की सेवा में गया आ स्वामी तबलू छोड़ावता शीखे क्यों सुरमा सुरमा थई रहे एटले भगवान लई जाए राह जो है कौन कौन सुरु में थिया आवा थोड़ा साधु पाकी गया से को तो मोकली दे नहीं ना हो कब पड़ो तमे तो अमार माटे हारा छो के नबड़ा वडनगर में ईश्वरचंद स्वामी ने महाराजे कहू कि काले अमे तमने लेवा आवीशुं પછી એમના શિષ્ય હતા નિર્મળદાસજી સ્વામી એ એમને વાત કરી કે કાલે મને મહારાજ લેવા આવશે એટલે તું વહેલો થાળ કરીને ધરાઈ દેજે। સવારમાં એ થાળ કરતા કરતા રોતા હતા કેમ જે ગુરુને મહારાજ ધામમાં લઈ જતા હતા ને એટલે દુઃખમાં તે મહારાજ આવ્યા સ્વામી પાસે સ્વામીને આવીને કે તને નહીં લઈ જાય કેમ તો તારો ચેલો રોવે છે એમ કહીને જતા રહ્યા। સ્વામી રોહડામાં આવીને કે ભાગ્યા મારું બગાડ્યું રોતલ કે ભગવાન મને લેવા આવ્યા હતા ને રોતો હતો એમ ખીજાણા એટલે અમને ભગવાન લેવા આવે તો તમે રોવાનું નહીં રોતલ જેની જોતા હતા મેળીએ ચડીને રા કામ થઈ જતું હોય ને છેલ્લી ક્ષણ થઈ જતી હોય તો પછી તમારે બધાને તાળીઓ પડાય કે વાહ 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 ભારે કામ થઈ ગયું ગુરુ ગયા હવે આપણે બધા જાહો ગુરુ ક્યાંય ખલવાના હોય તમે બધા ક્યાં જાઓ ગુરુને જવા દેવા સમજ્યા એટલે રસ્તો થઈ જાય એમ ગુરુ જરા બળિયા હોય આમ કરે માગ ને વ્યા જાય પછી વાંહે બધા હેલું જ હોય આ તો ગુરુને જ રોકે। અમે પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ભુજના મહાન વાત્સલ્ય મૂર્તિ મોટા સંતની પાછળ એક શ્રદ્ધાંજલિ કેસેટ તૈયાર કરી છે. બહુ સરસ. એમાં 12 ગીતો છે, સમજણ. એમાં ભાત ભાતની વાતો છે એ ગીતોમાં. કંઈક વિરહના છે, કંઈક ઉપદેશના છે, કંઈક જાણનારના ગુણોના વખાણના છે, કંઈક ચિંતાના છે, કંઈક પ્રેમના પદો છે. કોક પદ ભગવાન પોતે બોલે છે અને કોક પદ જનાર વ્યક્તિ બોલે છે. આવી વૈવિધ્યતા સભર 12 ગીતોની શ્રદ્ધાંજલિ કેસેટ અમારે લંડનવાળા હરજીભાઈના સૌજન્યથી એના અમારા ગુરુ ભુજના મહાન સંત પુરાણી ઘનશ્યામજીવનદાસજીની પુણ્ય સ્મૃતિમાં આપણે અહીંયા વિમોચિત કરવી છે. પણ હવે મહાત્મા કહેતા રે વાત, આમ તો એનું વિમોચન લાભ પાંચમનું છે પણ થોડુંક વહેલું કરી નાખ્યું. સંતો કેમ કરશું? એમાં એક છેલ્લું ગીત આવે છે. ગીત આવે ને એ થોડો ઘણો ચહલ પહલ થાય. હું શું ગીત આવે છે ખબર છે તમને? ગાવ મુશ્કેલી વાળું છો. કારણ કે વયો ગયેલો માણસ ગાય છે. ભગવાન શ્રી હરિના ગુણનો કોઈ પાર નથી લીધો. હે વા ભગવાન, એનો જેમ છે મહિમા થાય ત્યારે જીવ ભગવાનમાં બહુ તણાય. પછી ભગવાન સિવાય કાંઈ ગમે નહીં. પછી મન એની પાછળ પાછળ ગુના કરે. પછી પછી એને બહુ ક્યાંય હવા જ નથી રહેતો. પછી પરાયણ પરાયણ જગ વ્યવહારમાં એને ધ્યાન આપવું પડે છે. આપમેળે નથી રહેતું. જેમ જગતના જીવને આપમેળે ભગવાનમાં ધ્યાન નથી રહેતું, એમ ભગવાનના જીવને આપમેળે જગતમાં ધ્યાન નથી રહેતું. કોનેય ખાસ કાળજી લઈને રાખવું પડે છે ને આને ખાસ કાળજી લઈને રાખવું પડે છે. ભૂલ જાતે હૈ. જગતમાં ડૂબેલાને ભગવાનમાં નથી ડૂબાતું અને ભગવાનમાં ડૂબેલાને જગતમાં નથી ડૂબાતું. એકવાર મહારાજનું સ્વરૂપ જેવું છે એવું સમજ્યા પછી જગત ઝેર થઈ જાય છે. પ્રોબ્લેમ અહીં છે. જેમ છે એમ મહારાજ સમજાણા નથી. હા, ભગવાનનો હેત તો છે આપણને, સત્સંગને સાધુ ગમે છે, પણ નથી ડૂબાતું એનું કારણ જોઈએ એવો મહિમા નથી. જે દિવસે જોઈએ એવો એનો મહિમા ઉતરી જશે, એ આબેહૂબ મૂર્તિ લાગી જશે હૃદયમાં, પછી એમાં ને એમાં રહેવું બહુ ગમશે. પછી મોત મીઠું લાગશે. એ ભગવાન સિવાય ક્યાંય કોઈ નામાં એ રસ નહીં રહે. દુનિયા વિચારતી થશે, એને આશ્ચર્ય લાગે, વાહ, અને ક્યાંય પ્રીતિ નથી. નિર્બંધન મહામુક્ત છે એમ સારા જગને નોંધ લેવી પડે જ્યારે ભગવાનમાં ડૂબાય ત્યારે. પણ એ ભગવાનના જેવા છે એવા જેમ છે એમ મહિમાને જાણ્યા વિના આ વાત થતી નથી. ભગવાનનો તમને મહિમા કેટલો છે એનું માપ તો ભગવાનને અર્થે તમે કેટલું છોડો છો એના ઉપર છે. ન સમજાણ? અધર થઈ ગયું? ફરી વાર કહો, ધ્યાન ન દો. ભગવાનનો મહિમા કેટલો છે એનું માપ તો ભગવાનને અર્થે કેટલું છોડો છો એના ઉપર છે. આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એની કિંમત ચૂકવવી પડે છે. તમને એ વસ્તુ ખરીદવામાં કેટલો રસ છે એ એની કિંમત ચૂકવો ત્યારે તમને ખબર પડે. પેલો વધારે કિંમત કે એટલે આપણે પછી હાલતા થાય. એનો અર્થ એ થાય કે વસ્તુ આપણને ગમે છે, સારી લાગે છે, પણ કિંમત ચૂકવવી પડે છે એ ગમતું નથી, માટે એ વસ્તુ હજી જોઈએ એટલી વાલી નથી. કેમ જે એને માટે છોડવું પડે છે એ નથી થતું. અને એ વસ્તુ જો ખરેખર વાલી હોય તો એને અર્થે બધું લૂંટાવી દેવું પડે તો પણ માણસ લૂંટાવી દે અને એને એકને રાખે. ભગવાનને જે દિવસે મારે અને તમારે પકડવાના થશે તે દિવસે એના સિવાયનું બધું જ છોડવાનું થશે. આ વાત કોઈ ભૂલતા નહીં. બહુ કડવી છે અને જબર ભી પડે એવી છે, પરંતુ સાચી છે. ફરી વાર કહું, ભગવાનને જે દિવસે આપણે પકડવાના થશે ત્યારે ભગવાન સિવાય બીજું બધું જ છોડવાનું થશે. અને એ છોડવું જો નહીં ગમે તો ભગવાન નહીં પકડાય. પછી તમારી મરજી. એક વાત ઘણાય લોકોને નથી સમજાણેલી હોતી, એ વાત અહીંયા હું ખુલ્લી કરી નાખું છું. ભગવાન જ્યારે મળે છે ત્યારે બીજું બધું જ સમાપ્ત થઈ જાય છે. શુદ્ધ શબ્દોમાં કહું, ભગવાન સર્વના ભોગે જ મળે છે. સર્વનો ભોગ આપવાની જેની તૈયારી ન હોય એ પરમાત્માના સ્વરૂપમાં મૂર્તિરૂપી માળામાં વિરામ લઈ શકતા નથી. બહુ કઠણ છે ને અઘરું ઘણું છે, તો પણ ભગવાનનો જેને મહિમા સમજાણો છે એ નહીં મુજાય, એ નહીં પાછા પડે. થાવી હોય થાય, જેટલું છોડવું પડે એટલું છોડી દેવાની, એના હૈયામાં ભગવાનનો મહા આનંદ જોયા પછી તાકાત આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં. મહાસાગર જો મળતો હોય, આહા, મિશિગન લેક જેવા લેક છોડી દઈએ તો આ સંસારના ટીપા જેવા સંસારના સુખો છોડવા એ તો હું હેસી હતું, કાંઈ નહીં, ઉડાડી દે, ફૂંક મારીને ઉડાડી દે. મહાસાગર મળતો હોય, જે મળે છે એની અપેક્ષા એ છોડવાનું તો હાવ જરીક જેટલું છે. અને આમ છું એ છોડવાનું ક્યાં છે, જેનું છે એમાં જોડવાનું છે. છોડવાની વાત ખોટી છે. આપણું હતું જ ક્યાંથી તે છોડવાની વાત હોય. કોકનું પકડી બેઠા છીએ, જેનો છે એને દઈ દો અને તમારા જે છે એ તમે લઈ લો. બહુ સીધું છે. આ સમગ્ર સંસાર પરમાત્માનો છે, એના ઉપર આપણે જે માલિકી જમાવી છે ને બસ એ છોડી દો. હવે માલિકી છોડી દો જ્ઞાન જીવન. શ્રદ્ધાંજલિમાં આવે છે, હવે માલિકી છોડી દો જ્ઞાન જીવન, હવે કરવાનું છે તે કરો આદરે, જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાયે ના સાંભળે, પળ એક નથી એ ભૂલાતા. રડાઈ જાય એવી કેસેટ છે, એમાં વાતાવરણ એવું હોય તો વગાડી શકાશે નહીં. હું પહેલા કહું છું, તમે શરૂ જ નહીં કરી શકો, અને શરૂ કરશો તો કાબુ કરવું કંટ્રોલ થઈ જાય માણસોને, રડતું બંધ કરવું મુશ્કેલ થઈ જાય. મેં તો પુરાણી મારા ગુરુ સ્થાને મેં જેમને માન્યા હતા એવા વાત્સલ્ય મૂર્તિ ભોજના મહાન સંત ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને ઉદ્દેશીને પદો લખ્યા છે, એટલે એ તો બધું એમ જ હોય.
વાલા મારે તમારી સાથે મેરા પ હવે ક્યારે થાશે, મેરા પ હવે ક્યારે થાશે.
આવું આવે એટલે રાડ ફાટે. પણ હું જે વાત કરતો હતો એ હતી
હવે માલિકી છોડી દો જ્ઞાન જીવન, કરવાનું છે તે કરો આદરે.
આ સંસારમાં આપણું કાંઈ નહીં હોવા છતાં આપણે ક્યાંક માલિક થઈ બેઠા છીએ. ખરેખર પરાઈ ચીજના માલિક થઈ ગયા છીએ, અને એ જ છે બંધન, અને એ જ નડવાનું છે, અને એ જ રડાવવાનું છે, એ જ હખ્ય મરવા નહીં દે. જાગો, માલિકી છોડી દે, જેનું છે એને દઈ દે. તેરા તુજ કો અર્પણ, મેં ક્યું બોજ ઉઠાઉં, હમ વો બોજ ઉઠા નહીં સકેંગે, હમસે એ નહીં હોગા, ઇસલિયે તેરા તુજ કો અર્પણ. નિકલ જાઓ, જિસકા છે ઉસકો દેખ કર નિકલ જાઓ, મત રુકો ઇસ સંસાર મેં. જો ઉભા રહ્યા ક્યાંય, જો ક્યાંય મારા પણ કર્યું, માલિકી કરી તો ગયા હમજો ગરી, બસ કોણ કાઢે, સિંહામ ઉતરી જવાય. સર્વને ભોગે ભગવાન સ્વામિનારાયણ મળે છે, એ મહાદિવ્ય આનંદમય મૂર્તિ મળે છે, મળે છે, નથી મળતી એવું નથી, મળે છે. એ ગુણની ખાણ, એ સમર્થ સર્વાવતારી અનંત બ્રહ્માંડના આધાર પ્રેરક એવા એક ભગવાન, વેદ વેદાંત ગેય અંતિમ સત્ય સુપ્રીમ ગોડ પરમ સત્તા, એ પ્રભુ મળે છે. પણ સર્વેને ભોગે, બધું એનું આપણે હાલવી પડ્યા છીએ, એ બધું જેટલું એનું છે એટલું એનામ નાખી દો અને એ ભગવાનને રાખી દો તો ભગવાન જ છે, બાકીનું કાંઈ નથી. પણ એવી તાકાત ક્યાંથી લાગવી, હે એ બળ ક્યાંથી આવે, એ તો એ આપે તો થાય, એ જોર ક્યાંથી લાવવું ભાઈ, એટલું સમર્પણ કરવાનો વેત ક્યાં છે. હે છોડવું પડે ત્યારે ભી પડે છે, ક્યાંથી ભગવાન પકડાય. માટે જેને ભગવાન પામમાં હોય એ જાગે, ખરેખરા જાગે, જાગતાને જ જગદીશ મળે છે, ઊંઘતાને કાંઈ હાથમાં નથી આવતું. બીજી એક વાત એવી વિચિત્ર છે, ભગવાન અને ભગવાનના ભગત એના બેની આ અંગત વાત છે, બેની આપસ આપસની. ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચે છેલ્લે છેલ્લે એક ખેલ રચાય છે, અને એવો અટપટો અને વિચિત્ર હોય છે કે એમાંથી ભગવાન ઉગારે તો ઉગરાય, ભગવાન પોતે એક ખેલ રચે છે. સમજાણું એક ગેમ એ જાણો તમે હું ઈ તમે એને લેવા જાઓ ને એટલે એ તમને બીજું દેવા માંડે અને એને તો ખબર જ હોય આપણને ક્યાં રાગ છે. બીજો માણા ભૂલ ખાઈ જાય ઘા કરવાનો, એ તો બરોબર દુખતી જગ્યાએ જ ઈટી જાય, ન્યા જ કાંકરી મારે રાઈડ પડાવી દે. તમે એને પકડવા જાઓ અને એ બીજું પકડાવી દે અને તમે ઝપટમાં આવીએ જાઓ. પછી બહુ જ્ઞાન ચેતના હોય ને ભગવાનને બહુ પ્રાર્થના કરો ને રાડ્યું ના ખોલ નથી આવતું, ધામમાં જતા વીજમાં પાયખાનામાં પડી જાય, બહુ પ્રાર્થના કરવી નીકળાય, બહુ પ્રાર્થના કરે તો પાછો નીકળે, પ્રભુ જ કાઢે. હવે એ ખેલ એ ટાઈપનો છે, એ દેતા જાય અને તમે છોડતા જાઓ, એ દેતા જાય ને તમે છોડતા જાઓ, એ દેતા જાય ને તમે છોડતા જાઓ, એ જેટલું આપે એટલું તમે મુકતા જ જાઓ, કાંઈ ગ્રહણ ન કરો તો એ દોડીને આવીને બાદ ભીડી લે. પછી પૂરું આ ભગવાનની સારી ટેવ કહો કે ભૂંડી ટેવ કહો, પણ એને આ ટેવ છે ને એ ખરેખર ખતરનાક ટેવ છે. ભગવાન છે ને કોઈ માણસને શીશીમ પૂરી દે ને ઉતારી દે ને સિંહામાં, એમ કઈ પોતાના સ્વરૂપમાં નથી ઉતારી દેતા. ભગત ખુદ પ્રેમથી ભગવાનમાં વળગી રહે એવું જ ભગવાનને ગમે છે. પરાણે ઘાલી દેવાનું ભગવાનને કાંઈ શોખ કે મન કે એવું કાંઈ છે નહીં. એવું જો એને ઉપસવાનું હવને પોતાને પરોવી દેવાનું તાન હોત ને તો આપણે કેદાડાને એમાં હલવાઈ કહેવત, એમાં રહ્યા હોત એમ ન કહેવાય. પછી આ તો ભગવત સ્વરૂપમાં આપણે રહેવાનું છે, હલવાઈને જ જવાનું, પ્રેમથી આનંદ માણવાનો છે. અને એ તો આપણી ખુદની તીવ્ર ઈચ્છા હોય તો થાય. ભગવાન કઈ પરાણે થોડે આપણને ઘાલી દે, પરાણે આપણને કોઈ પૂરી દે ક્યાંક તો એમાં મજાય હોય. બોલો જો અને આ બધા ધરાઈ ગયેલા માણસો હોય એને પછી લગ્નમાં પરાણે પીરશે ખીજાઈ નથી જતા, બથોબત બાંધી પડે લાડવાની ડોલું ઢોળ નાખે. લાડવા જેવી વસ્તુ હારી વસ્તુ પણ પરાયણમાં કાંઈ ન મજા આવે. ભગવાનના સ્વરૂપ જેવું સ્વરૂપ આનંદ જેવો આનંદ પણ પરાયણમાં ન મજા આવે. રુચિ હોવી જોઈએ ભક્તને, ભગવાનની રુચિ છે કાંઈ બીજી રુચિ છે એનું ચેકિંગ તો પ્રભુ કરે ને. એટલે આપતા જાય, એ જેમ જેમ આપતા જાય એમ આપણે આપણે એને કાપતા જવું પડે છે, છોડતા જવું પડે છે. અને એ લડાઈ ભીષણ લડાઈ હોય છે, ભયંકર લડાઈ હોય છે. એમાંથી નીકળ્યા તો ભગવાન પાસે પુગાય. અને એમાંની કોઈ વસ્તુ ગમી ગઈ, સારી લાગી ગઈ, ખવાદ આવી ગયો, તોય ભગત પોતે જ ભગવાનને એમ કહી દે, મહારાજ મને ગમે જ રહેવા દે. મહારાજ કે કઈ વાંધો નહીં, મોજ કરે, આ તો તું મારો આવો ભગત છો એટલે તને આ બધું મળ્યું, બીજાને તો મળે નહીં, આ સિદ્ધિઓ દુર્લભ છે, ન છોડવી ના સિદ્ધિઓ, હમણાં ગમે છે એમ લેર્યું કરતા લે. એટલું યાદ રાખજે, એને મૂકીશ પછી હું હાથમાં આવીશ, એટલું કહીને વ્યા જાય. બોલો શું કરીશું તારે આપણે હવે, કોને જોઈશ ભગવાન એ તો કહો. એમ પડકારા કરી હાથમાં નથી આવે, એમ એમ તો અઘરું છે, ત્યાં હેલું નથી. મહાત્મા ઓ અઘરું છો, હવે આઈની નહીં જેવી બાબતમાં જ નીકળાતું ન હોય તો પછી મોટી મોટી બાબતો સામે લાવીને મૂકે તો કેમ છૂટે. લાખ બે લાખ રૂપિયામાં જીવ નો નીકળતો હોય, કરોડ નો ઢગલો થાય તો માણસ રહી જાય. તો આઈની સ્ત્રીઓમાંથી મન નો નીકળે તો પછી દેવતા સ્ત્રીઓ ને એ બધા જયારે ભોગ હામાં આવે તારે શું થાય, ગમવા માંડે, ગમવા માંડે તો ઠાકોરજી કહે તને તો મારા સિવાય બીજું સારું લાગે છે, નહીં લે મજા આવી ગઈ તને તો કેમ થાય. તો કે હવે પામું તમને પણ આ ગમે છે તો હું, તો કે હવે થોડુંક મોડું કરો ને મહારાજ હમણાં આ જરાક ઠીક છે લ્યો. એ એવડો એ જ એની મેળે જાય એમ કહી દે, એમાં ઠાકોરજીને કાંઈ મહેનત જ ન કરવી પડે, ભગત પોચે જ બહુ હરખા હાલે. હા હા, આઈની જરાક કાંઈક ટ્રસ્ટી થવું, કોઠારી થવું કે એમ જરાક મોટે મળે ને, ત્યાં માણા ફૂલ્યો હમય નહીં. ત્યાં તો સ્વર્ગનું રાજ મળે ને બ્રહ્માંડનું રાજ મળે, ત્યાં છે નો ભગવાનના ધામમાં પડે. ત્યાં ન બે જાય સિંહાસનમાં હેલો કરીને. જો કોઈને બહાર ન કહેતા, આપણે આટલા અહીં બેઠા છીએ ને, 5000 જેટલા છીએ, એમાંથી ઠેઠ ભગવાન સુધી પૂગે એવા બહુ ઓછા છે. આ વાત બહાર ન કહેતા ક્યાંય. થશે બધાનું કલ્યાણ, પણ ઠેઠ સુધી તો નહીં પૂગે. વચ્ચેમાં ગમે એને સારું લાગી જાય, ને આસન જમાવીને બેસી જાય. ઇન્દ્રથી લઈને ઠેઠ અનાદિ મુક્ત સુધી મુક્તના ભેદ છે. ભજન કરનારો બળતો કરે છે ઠેઠ જવા, પણ નથી પૂગાતો. વધારે વધારે લાલચો આવે છે ને, ત્યારે લપટાઈ જવે છે. જો ને આ થોડી ઘણી લાલચમાં તો કોઈ ખોટું નથી કરતા. ઓફિસરો, બીજા ત્રીજા માણસો, નોકરો, રાજ્ય નેતાઓ, પણ મોટો ગાંગડો સામે આવે ને, પછી નથી એનાથી ત્યાગ થતો. પછી ખોટું કરી નાખે, ખોટું બોલી નાખે, ખોટું લખી નાખે, કેમ જે એ લોભ નથી છૂટતો. અને ભગવાન સિવાય બીજા આનંદ બ્રહ્માંડો, લોકો, પદવીઓ, ધામો, સુખો, મોટાઈ ને બાદશાહી બહુ પ્રકારની છે. એમાં બહુ મુક્તો બધા ત્યાં ત્યાં રહ્યા છે, ને એ બધા લેર્યું કરે છે. એ બધા ભગત જ છે, બધા ભગવાનની કૃપાથી જ. ઇન્દ્રપદ, બ્રહ્માનું પદ કે પછી મહાપુરુષનું, વૈરાટનું, આ તે જે છે તે અહીં ત્યાં બધું ભગવાનની કૃપાથી જ, તે સ્થાન, સત્તા, પદવીઓ, આ તે બધું પામ્યા છે. ભગવાને જ આપ્યું છે, એનું મન જોઈને આપ્યું છે. એ કોઈ વસ્તુ ન લે, એક તું જ જોઈએ, એમ હૃદયમાં બહુ દ્રઢ ગાંઠ વળે તારે કામ થાય. બાકી તો રોકાઈ જવાય. આમ આપણને ન ખબર પડે, આમ તો એવું લાગે કે હું ન રોકાવ, પણ એ વસ્તુ સામે આવી જાય ને, યોગ થાય ને, તારે ખબર પડે. બોલો, પેલા કાંઈ ન ખબર પડે. હવે એમ જ લાગે મને ભગવાન સિવાય કઈ વાલું જ નથી, મહાન ભગત છું ને એકાંતિક છું. પણ હમણાં સ્વર્ગમાં લઈ જઈને ઇન્દ્રાસન ઉપર બેહાડે મુંગટ પહેરાવી, અને વાહ ભાઈ વાહ થાય, અને પછી કોક પૂછે ભગત ધામમાં નથી આવું. આવશે આવશે ભલામણા, એમાં ક્યાં ના પડી, ધામમાં જવું જ જોઈએ, આવવું જ જોઈએ. પણ ભલામણા જશું જશું, થોડીક વાર બે અહીં તું તે આમ થઈ જાય. સમજાણ, બહુ દ્રઢતાની જરૂર પડે, બહુ દ્રઢતાની જરૂર પડે. ભગવાન સિવાય કાંઈ નથી જોતું, નથી જોતું એમ ભી પડે. વગરું આપણે બૂમો પાડીએ ઠાકોરજીને કે ઠાકોરજી તમારા સિવાયનું કાંઈ દેતા નહીં, તમારી સિવાય કાંઈ દેતા નહીં, તો ઠાકોરજી સામે હું બૂમો પાડે ખબર છે? મારા સિવાયનું કાંઈ લેતો નહીં, મારા સિવાયનું કાંઈ લેતો નહીં, એ સામે રેડ્યું નાખે. એટલે મને હું કામ કે દેતો નહીં, દેતો નહીં, હું ભલે દઉં ગમે એટલું, તું લેતો નહીં, તું લે શું કરવા, તું તો અમારો ભગત છો, અમારે તો તને જે ગમતું હોય અમારે દેવું. સમજાણું, લ્યો તું ન લઈશ ને, બસ સ્વર્ગ હોહરો કાઢી, સત્યલોક હોહરો કાઢી, આઈ મોટા મોટા સ્થાન ને પદાર્થ ને ભોગ ને વિષય હોહરો કાઢી, મારી સામે જોઈને હાલ્યો આવજે ને, તું કઈ ગ્રહણ ન કરતો. ઠાકોરજી એમ કે છે, આ ગેમ છે ઠાકોરજી ને ભગત વચ્ચે. સમજાણું, આ ખેલ ખરેખરો રચાય છેલ્લે છેલ્લે. આવડો હું કે ભગવાન કઈ દેતા નથી, ભગવાન કે તું કઈ લેતો નહીં. અરે પણ મારે જોવાની પછી લેવાય જાય, મહારાજ કે તઈ કે ને હજી મારા સિવાય વાલું છું. લ્યો હલવાણ ખરેખર એ રમે ધાલે ભગત હું કે ખબર છે, કઈ ન દો તો મને તમે વાલા લાગો. મહારાજ કે કઈક બધું બતાવું ને આપું તો કે હાલો જીવ એમ આવ્યો જાય. ત્યારે ભગવાન કે જો તારે હજી તને મારો મહિમા જે એમ છે એમ થયો નથી, તારે તું મારી સેવામાં કેવી રીતે રહીશ. એટલે આ ખેલ બધાને શરૂ ન થાય, જે બહુ ભગવાન પકડવા મરણીયો થયો એને એને શરૂ થાય. બીજાને તો આ ખેલ જોવાય ન મળે, આનું દર્શન ન થાય, આ સિદ્ધિઓનું બહુ તકલીફ વાળું છે. એટલે કોઈને એમ થતું હોય મને તો આવો ખેલ કઈ છે નહીં, એટલે હું તો પાર ઉતરી ગયો એમ ન સમજતા. કેમ છે, તમે પાર ઉતરવા પગથિયું જ ને છીડ્યા, ઉપલે માળે જાવ તારે આ ખેલ દેખાય, હેઠે વાળાને ક્યાં દેખાય. એવો વિચિત્ર ખેલ છે ને. આગળ આવે બધા આવે અને જબર લડાઈ થાય બધાને. ઓકે, જે આત્માને માત્ર એક પરમાત્મા જોતા હોય એ બિચારો બળ કરતો કરતો વિચારી 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 ભગવાનનો મહિમાન જગતનું નાશપણું બધું હવળું સમજી સમજીને છોડતો જાય અને ભગવાનની વાહે દોડતો જાય. એમ કરતા કરતા ભગવાન ભેળો થઈ જાય, થકી જવાય. ઓકે, હેલું નથી, પ્રયત્ન કરી જજો. બાકી તો હવને આમ પહેલી નજરે જ દેખી છે ત્યાં એમ થાય છે કે આને તો આમાં હવા જ છે. કોઈને ધનમાં છે, કોઈને સ્ત્રીમાં છે, કોઈને સત્તામાં છે, કોઈને સત્સંગમાં પાંચ જણા મને ઓળખે ને હરખો બોલાવે એમાં છે, આગળ બેહાડે કોઈની એમાં છે, કોઈને આરતીમાં હારમાં નામ લ્યો તો બહુ સુખ છે, કોઈને દાન દીધું હોય એની મોટી તકતી લાગે તો ઠીક રહે. ભાઈ જ ભાઈ તેનું છે બાપા, ભાઈ જ ભાઈ તેના રાગ છે અને એ તો રહેવાના. સમજાણું, આ તો તીર્થધામમાં બેઠા કુંડળ શિબિરમાં અને આ વાત થાય છે. જરાક જરાક તમારા દોષ ને સ્વરૂપ જેવું છે એવું તમને જણાય દેખાય, બાકી અહીંથી બહાર નીકળો એટલે પતી ગયું. તમારા જેવા ભગત સંપ્રદાયમાં કોઈ નહીં. ખામી હોય છે બીજાનામાં, હા અમે છે ને ખામી વાળા કુંડળ શિબિરમાં દેવાય છે અને એ બધા આપણા માંડે વખાણ કરવા, એટલે આપણને એમ થઈ જાય કે મારામાં તો કોઈ ખામી જ ક્યાં છે. અને વાત એ સાચી, સમજાણું, હાવ કાળું લુગડું નજરે દેખાય ત્યારે બીજું એટલું બધું કાળું ન હોય એ તો ધોળું લાગે ને એની આગળ. એમ આપણે બધા બીજે તો બહુ સારા લાગી ખરેખરા, અહીંયા જ કઠણાઈ થઈ છે કે મનમાં પસ્તાવો થાય છે કે હજી તો ખામીઓનો પાર નથી, કાલ બેહતા વરણ દિવસે હું ભગવાનને પૂજામ કહેશું. હે ભગવાન સમજાય તો બધું છૂટી જાય. જ્યાં અટકી છે ત્યાં મહિમા અટક્યો છે. એક્ઝામ્પલ આપો, આપણે કોઈ ચીજ લેવી હોય તો આપણને એની અમુક કિંમત હોય, રાઈટ? આપણે એમ કહીએ કે ભાઈ આ 25 લાખમાં તું આપી દે, બોલો કે એના 50 લાખ થાય, પણ આપણા મનમાં એની કિંમત અબજો ડોલરની હોય તો 50 લાખ દેતા આપણને વાલ લાગે, હા કે ના? ન વાલ લાગે ને. એમ ભગવાનની કિંમત આપણા હૃદયમાં અમાપ હોય તો એના બદલામાં અનંત બ્રહ્માંડ છોડી દેવા પડે તો એ સસ્તું પડે. પણ એની કિંમત એટલી મનાય તારે થાય, નહીતર છે ને ફાટલી લંગોટી અને ફૂટલી તુંબડી છૂટે નહીં એમ મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. બીજું તો આઘુરી નહીં, બોલો. માટે વાલા ભક્તો, ભગવાનનો જેમ છે મહિમા જો સમજાઈ જાય એવી જોરદાર ભગવાનની નિષ્ઠા થઈ જાય તો વચનામૃતમાં ભગવાન એમ કે છે તે ભગવાનનો પાડ્યો ભગવાનના ચરણારવિંદમાંથી પડે નહીં, એમ વાત હોય ત્યાં વેસ દ્રષ્ટાંત સાથે કે પારસમણીને અડીને એક વાર લોઢું હોનું થયું પછી પારસમણીનું કર્યું તે સોનું ફરીને લોઢું ન થાય. એમ જેમ છે એમ ભગવાનનું મહાત્મ્ય સમજાઈ જાય તો પછી તે ભગવાનનો પાડ્યો ભગવાનના ચરણારવિંદમાંથી ન પડે તો બીજાનો પાડ્યો તો એનો પડે. ભગવાનનો પાડ્યો ન પડે એનો મિનિંગ એ છે કે ભગવાન પછી એની મોડ ગમે એટલા ટીખળ કરે, માયા રચે, ગમે એટલું એને દેવા માંડે, એના સિવાયનું એ લે જ નહીં, જોતું જ નથી એમ કહી દે. કોક બીજાને દો, જેન જરૂર હોય, જેને ભાવ હોય, ગમતું એને દો. તારે માન જ જોતું, તારે શું જોઈએ? તમે તમે મળો સર્વના કારણ. જો ને કેનો ઉપનિષદમાં કહ્યું છે, યસ્યા મતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદ સહ અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. એટલે આમાં એમ કે છે કે જેવો એમ કે છે ભગવાનને હું જાણું છું, એ ભગવાનને જાણતો જ નથી. ખરેખર બોલો, જેવો ભગવાનને યથાર્થ જાણ્યા નથી એમ માને છે ને તેણે જ ભગવાનને વિજાનતામ, એટલે કે જેવો શાસ્ત્રીય રીતે યથાર્થ જાણે છે તેવો કહે છે કે અમે અવિજ્ઞાતમ કાંઈ જાણ્યા જ નથી, અને અવિજાનતામ જેવો ખરેખર સાચી રીતથી ભગવાનને જાણતા નથી તે એમ માને છે કે અમે વિજ્ઞાતમ અર્થાત અમે જાણ્યા છે. જો ભગવાનને જાણ્યા હોય તો ભગવાન સિવાય ક્યાંય રસ ન રહે, અનંત કોટી બ્રહ્માંડના રાજ્યમાં રસ ન રહે. બોલો, આ તો જરાક મંદિરના ટ્રસ્ટી કોઠારી થવાનું થાય ને ત્યાં કેટલી આમ હોશ ચડી જાય, સમજાણો? હોદો મળે ને એટલે તમારે આખા બદલી જાય માણા, હોદો જાય પછી ભાન ઠેકાણે આવે. બોલો, એક હતો તો નહીં ઓફિસમાં આમ બેહતો, સંતો હરિભક્તો કેટલી મહેનત કરી ને કોડા ને ચૂંટાયો હોય, માંડ માંડ હાલે હોય ન હોય, એની બધા ના પાડતા હોય, પરાયણે રખાયો હોય, આપણે ભાઈ આ તો તમારે રાખવો જ પડશે, તાર રહ્યો હોય પછી બદલી જાય. હા આખો પછી આપણા હો ઉગણ જોતો થઈ જાય, તમે આમ છો ને તમે તેમ છો ને, તો તષ્ટિમાં નીકળી જાય પછી બધું રાગે આવી જાય. તું તષ્ટિમ છો ને એટલે તારી મતિ કામ નહીં કરે અટાણે, કારણ કે એક પ્રકારનું તને ઘમંડ હોદ્દાનો પાવર છે, અને તને એમ થયું છે કે મને બધા બોલાવે છે, મારી કેટલી ગણતરી છે. બોલાવે બોલાવે, જેને તારામાં સ્વાર્થ છે ને એ બોલાવે છે બધા. સ્વાર્થીઓ ફરતે ફરી વળે ને તારે જીવને એમ લાગે છે બધાને મારો મહિમા છે, બધાને તારા પાસેથી સ્વાર્થ સિદ્ધ કરવાનો છે, તારો મહિમા કોઈ નથી. હાલી નીકળીમાં તારો ખરેખર જેને કલ્યાણ કરીને સાચો ભગવાનમાં પમાડવાનો, તને ભગવાન ભેટાડવાનો ભાવ છે ને એમાં તને અભાવ છે કે મને હરખું બોલાવતા નથી ને હવે આપણને કોઈ ગણતું નથી ને એમ. જીવને એ મોટી ગરોળી સમજ્યા કે હવે તો આ બધા આજકાલના નવા સત્સંગી બધા મોરે થઈ ગયા, આપણને તો હવે જૂનાને બહુ કાંઈ હવે અહીં કાંઈ આદર પ્રેમ કે આમ કેમ લાગે તમને, બહુ હવે આપણું અહીં કાંઈ છે નહીં, અહીં શું હોય? બોલો, સાલમાનો બે ને હરી ગુણગા, આમાં શું કરવાનું ભાઈ? શું પણ માન મેળવવાના સંકલ્પ સાથી થાય છે, ભગવાન મેળવવાના કેમ નથી થતા? તને જે નર્યું માન આપે છે એ તને ભગવાન આપવાના છે, હા કે ના? તારે માન જ જોઈ છે એમ કે, તને જે સાચી વાત ઘસકાવી ટડકાવીને કહે છે માન નહીં આપે એ જરૂર ભગવાન આપશે, પણ તારે ભગવાન જોઈએ છે, ભગવાનની ભડભડતી ભૂખ જ છે, એવું છે નહીં એનું શું કરીએ? તું સામાજિક માણસ છો, સત્સંગમાં આવીને સત્સંગ સંબંધી સામાજિક થઈ ગયો છો, એટલે લોકો જાણે ગરીબ ભગત છે અને સત્સંગનો ઉત્કર્ષ કરે છે. જગતમાં હોત તો જગત સંબંધી સામાજિક માણસ હોત, સત્સંગમાં આવ્યો તો સત્સંગ સંબંધી સામાજિક જ છો. તારામાં એવી મુમુક્ષુતા છે જ નહીં કે તું રાત આખી ભગવાનને સંભાળીને રડે. કોઈ દી રડ્યો આખી રાત કે કેદી પ્રભુ તારા દર્શન થશે? હતી જ ક્યાં મુમુક્ષુતા? વ્યવહાર પ્રિય માણસ મોટા થાવું ગમીને માથા મારી મોટે આપતા હોય હારા, અને ખખડાવીને હાસું કહેતા હોય એમાં અભાવ આવ્યો કે ન રે? હો, જીવને તમે શું સમજો? શું જોઈએ છીએ એનું જ ક્યાં ભાન છે? આ જીવને તો છે ને ભગવાન જેટલું દે ને એટલું ગ્રહણ કરે એમ છે, અને એને જ સત્સંગનું ફળ મળ્યું એમ માને એમ છે. હે ભગવાનની કૃપા, જો આ બધું આપણે આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલે આને કૃપા ન કહેવાય. એ તારો બાપો અખંડ દર્શન દે એને કૃપા કહેવાય. એ તો તને હાય થયો નથી, નકામ આ બધું પામીને શું ફદુડી થા સમથો તો અરખની ફદુડી થામાં સમજાવ્યો કે નો હાંગો. આવા તો બહુ છે, આવા ડેંડાઓની તો કઈ તાઈને જ નહીં. ઢગલા મોઢે હું તમને ટ્રેક્ટરો ભરી દઉં, બોલો, બાવડા પકડી પકડી બેહાડી દઉં. આ બધા એ માયલા જ છે. આની એકે ખરેખર ભગવાન વિના આહ નથી ગમતું એવું નથી. ભગવાન વિના ઓહોનું હાલ્યું જાય એવું છે. આ બધાને ડેડક્યા જેવા, ઢેફામ ધૂપકા દેવા, કાચબા જેવા છે, રસ્તા હોવારે હાલ્યા જાય. નથી આ માછલી જેવા કે જેને જળ એ જ જીવન, પછી દૂધમાં નાખો ઘીમાં નાખો તોય ન જીવે. જેને ભગવાન એ જ જીવન, પછી એને કાંઈ ન ગમે કાંઈ ન જોઈએ, એવા ભગત થવું બહુ અઘરું છે. સમજાણો? અને એવા જે હોય ને એ જ એના જેવા હોય ને એને ઓળખે, અને એવા તાનવાળા હોય ને એને એવા તાનવાળા મળે ત્યારે શાંતિ થાય, અને એવા એવા હરખા તાનવાળા ને રૂચિવાળા ભેગા થાય અને સત્સંગ કરે ત્યારે એને સુખ ને શાંતિ થાય, અને એવા એવા ભગવાનના ભગત ભેગા થઈને સત્સંગ કરતા હોય ને ત્યારે અભિમાની ને માની ને આ બધા કોડાઓ છે ને એનો અવગુણ લે. કારણ કે વ્યવહારમાં મોટા આવડા હોય ઠૂંઠા ખોટા, જેને માન મોટે અમે આમ કર્યું ને અમે આમ કરીશું ને અમે આગેવાન છીએ ને અમે ફલાણું છીએ, એવા બધા હોય ને એ બોળ કરીને મોટા થઈ ગયા હોય. બધે જ્યાં હોય ને એ જ હોય, અને સાચા જે ભગવાનમાં ડૂબેલા હોય ને એ બીજા હોય છે. એનો મહિમા આવડા ન હોય કોઈ દી. હવે આ બધું ઓળખે કોણ? ભગવાન. કાં કોક ભગવાનની કૃપાથી એવા મોટા હોય એ ઓળખે આ બધાને જેવા છે એવાને. માટે વાલા ભક્તો, માન જોઈ શીખ ભગવાન. બોલું હેલું છું, જરાક અપમાન થાય ને તો ડાસા થઈ જાય, એડિયું પીધે જેવા કરી બતાવો. જો જામી હારા હારા હાવ નજીક ફરનારાને છે ને અપમાનની બીક લાગે છે, આઘા આઘા ફરે અપમાનની બીક. એને જરાક સાધુ એ ઘસકાવ્યા હોય ને, આવવાનું કીધું હોય ને તોય ન આવે, પછી કુંડળ કામ હોય તોય હારા હારા ને ભીહ પડી જાય, છેટા થઈ જાય તરત. હાથ ફેરવીને પ્રેમ આપો ત્યાં સુધી જ મજા આવે. કોણ કે દેહાભિમાન ટળી ગયું છે? કઠણ છે, સાવધાની રાખવી. શું જોઈએ છે એના ઉપર છે બધો ખેલ. જેવો એમ માને છે કે અમે ભગવાન જાણ્યા છે એને જાણ્યા જ નથી, જેવો એમ માને છે અમે કઈ જાણતા નથી એને જ જાણ્યા છે ખરેખર. જેવો એમ માને છે કે હું મોટો ભગત છું, હું મોટો સાધુ છું, એ ખરેખર મોટો ભગત નથી ને સાધુ નથી. જેવો એમ માને છે કે ઓહો આ બધા મોટા છે, હું તો એની ચરણ રજ નથી, એ જ ખરેખર મોટા છે. ભગવાન શ્રી હરિને તો કોણ જેમ છે એમ જાણી શકે એમ છે, કોઈની તાકાત નથી. તમેવ ત્વામ વેત્થ યોશી સોશી એમ ઉપનિષદમાં કહ્યું છે કે તમે જ તમને જાણો છો જેવા છે એવા, બીજો કોઈ તમને હજી સુધી જાણી શક્યો નથી. ભવિષ્યમાં કોઈ જાણે એમ નથી, ભૂતકાળમાં કોઈ જાણ્યા નથી, વર્તમાનમાં કોઈ એવો છે નહીં કે પરમાત્માના પારને પામ્યો હોય, બનતું જ નથી. કેમ જે એનાથી મોટો હોય તો આને જાણી શકે ને, કોઈ એમનાથી મોટો છે નહીં, મોટો થઈ શકે એમ નથી, સમાન ન થઈ શકે એમ. મોટાની વાત તો દૂર રહી. એવા ભગવાન એક વાર જો જેમ છે એમ કૃપા કરે આપણા ઉપર, અને એનો મહિમા બીજું જે કાંઈ છે એ બધાથી વધારે બતાવી દે. જેટલો છે એટલો તો સમજ્યા ન દેખાય આપણને, પણ એ ભગવાનથી બીજું જે કાંઈ છે ચિદ અચિદ, એનાથી વિશેષ એને સહિત આ એક જ ભગવાન છે એમ જો મતિમાં ઠરાઈ જાય તો પછી આનંદ બહુ રહે. પછી એ ભગવાનનો પાયડો એ ભગવાનના ચરણારવિંદમાંથી ન પડે. વચનામૃત તથા વેદાદિ શાસ્ત્રો અને આપણા અનુભવી સંતોનો આધાર લઈને મહારાજને સમજવાની આપણે કોશિશ કરીએ. જો હવે ભગવાનને સમજવાની થોડીક રીત, કોઈ પણ પદાર્થને તેના અમુક ધર્મોથી જાણી શકાય છે, આ એક નિયમ છે. કોઈ પણ પદાર્થને સમજવું હોય તો એના અમુક ધર્મોથી જ એ પદાર્થને જાણી શકાય છે. આપણે કોઈ પણ પદાર્થને વર્ણવતા હોઈએ ત્યારે તેના કોઈ ને કોઈ ધર્મોને જ વર્ણવતા હોઈએ છીએ, એના ગુણને. ધર્મો એટલે ગુણો. કોઈ પણ પદાર્થને જ્યારે આપણે વર્ણવતા હોઈએ ત્યારે એના ગુણો જ વર્ણવતા હોઈએ છીએ, એનાથી જ એ પદાર્થ સમજાય છે. જેમ કે પાંડવો બહુ ધાર્મિક હતા, બરોબર. આમાં ધાર્મિકતા, પાંડુના પુત્રપણું અને બહુપણું આ ત્રણ ધર્મ આવી ગયા. પાંડવો બહુ ધાર્મિક હતા, પાંડવો કહેવાથી પાંડુના પુત્રો, એક વાત એ આવી ગઈ. ધાર્મિક હતા કેતા ધર્મ વાળા હતા એ બીજો આવી ગયો. બહુ ધાર્મિક હતા એટલે બહુપણું, એમ ત્રણ વાનું આવ્યું. આ મનુષ્ય મૂર્ખ છે, આમાં મનુષ્યપણું તથા મૂર્ખપણું એ બે ધર્મ આવી ગયા. એના વિના તો વર્ણન જ અસંભવ છે. જોકે ઘણા એવું માને છે કે ભગવાન નિર્વિશેષ છે, નિર્ગુણ છે, પરંતુ નિર્ગુણ માને તો પણ તેમાં નિર્ગુણપણું એ ધર્મ સાબિત થઈ ગયો. નિર્ગુણત્વ એમાં તો થયું જ, એમ તો તમારે બોલવું જ પડે નિર્ગુણ છે, જો થાપણ તો કર્યું છે. માટે એ વાત ખોટી છે. દરેક દ્રવ્યને ગુણો હોય છે. ભગવાન તો અનંત દિવ્ય ગુણોના મહાસાગર છે, આપણે તેને જાણવા ને માણવા છે. હવે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે એની કોઈ ખાસ વિશેષતા, ગુણ યા તો વિશેષણ. હવે એ ધર્મ બે પ્રકારના છે, એક સ્વરૂપ નિરૂપક ધર્મા, બીજા સ્વરૂપસ્ય વિશેષતા નિરૂપક ધર્મા. પહેલો સ્વરૂપ નિરૂપક ધર્મા એટલે સ્વરૂપને જણાવનારા ધર્મો, જે તે પદાર્થ જે દ્રવ્ય હોય એને જણાવનારા પદાર્થો, એક આ ધર્મ. બીજો સ્વરૂપસ્ય વિશેષતા નિરૂપક ધર્મા, સ્વરૂપની જે વિશેષતા જણાવનારા હોય એવા ધર્મો, એમ ધર્મો બે પ્રકારના છે. બરોબર, ધ્યાનથી સાંભળજો, થોડો અઘરું પડે એવું છે. આ બે પ્રકારના ધર્મોથી કોઈ પણ વ્યક્તિનો યથાર્થ પરિચય મળે છે. જેમ કે કોઈ અજાણ્યા વ્યક્તિને મુનિસ્વામી 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 એમ સંભળાવ્યા કરીએ તો તે મુનિસ્વામીને ઓળખી ન શકે, બરોબર છે. પણ એકવાર દર્શન કરાવીએ તો તેમનો અવયવ સંનિવેશ કહેતા અવયવોની રચના જોઈને તે મુનિસ્વામીના સ્વરૂપને ઓળખી લેશે કે ભાઈ આ મુનિસ્વામી છે. તેથી અવયવ સંનિવેશ તે તેમનો સ્વરૂપ નિરૂપક અસાધારણ ધર્મ કહેવાય. એ સ્વરૂપ નિરૂપક ધર્મ થયો અવયવ રચના. અને પછી આપણે તેને મુનિસ્વામીની ઉંમર સાધુતા વગેરે વર્ણવીએ તે બધું ગુણ નિરૂપક ધર્મો કહેવાય. તે બંને મળીને મુનિસ્વામીની યથાર્થ ઓળખાણ આપે. આમ પરબ્રહ્મના બંને પ્રકારના ધર્મો જાણવાથી આપણને મહારાજનો યથાર્થ મહિમા સમજાય છે. માથાકૂટ મહિમા સમજવાની કરીએ છીએ. બે પ્રકારના ધર્મ સમજાઈ ગયા તમને. અવયવ સંનિવેશ એટલે કે સ્વરૂપ ધર્મ તથા સ્વરૂપના અમુક વિશેષ પ્રકારના નિરૂપણને કરનારા ધર્મો. આ બે પ્રકારના ધર્મો એના દ્વારા આપણે ભગવાનને સમજવા છે. હવે પરમાત્માને સમજવા માટે આપણા શાસ્ત્રોમાં વેદોમાં બહુ બહુ લખ્યું છે. ભગવાન શ્રી હરિને મોટા મોટા સંતોએ વિદ્વાનોએ પંડિતોએ સમજવાની ખૂબ કોશિશ કરી છે. ખૂબ એટલે ખૂબ જ. એમાં પાંચ ગુણો એટલે કે પાંચ પ્રકારે પરમાત્માને સમજવાથી લગભગ ઘણું આવી જાય છે એની આપણે કોશિશ કરીએ છીએ. સૌ પ્રથમ શ્રીહરિના સ્વરૂપ નિરૂપક ધર્મો જોઈએ. સ્વરૂપ નિરૂપક ધર્મો એક જ્ઞાનત્વ, પછી સત્યત્વ, પછી અનંતત્વ, આનંદત્વ ને અમલત્વ. આ પાંચ ધર્મો સ્વરૂપ નિરૂપક છે. એનાથી ભગવાન બહુ તયા સમજાય સરખા. આજની સભા અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.